ஏவாசுமே பிரபுத்துவே வாய் பார்வனியிலும் சொல்கிறேன். ஆனாமா சதா பரிணாம் நாம் எதோ ஆத்மா பகவான் சாமானிய தத்துவ எவ்வளோ પોતાના વિશેષો થી પણ રહીત ભિન્ન તત્વ સામાન્ય છે એને તો એક અંતર્મુખ થઈ અને તારા જ્ઞાન માં સામાન્ય ને જ્ઞેય બનાવી દે. વિશેષ ને જ્ઞેય બનાવવાનું તો ક્ષણ વાર છોડી દે, ક્ષણ ભર બંધ કરી દે. પછી અમે કેટલું સામાન્ય ને જાણ્યા પછી કે વિશેષ ને આવે તો જાણ એ અલૌકિક વાત. આમાં 114 કથા છે, આ ધારણાનો વિષય નથી પણ આ પ્રયોગનો વિષય બતાવે છે. ઘણો સાંભળો 45 વર્ષ સુધી, હવે સાંભળવાના રાગને પણ તો ઉગમ કર. અને જે ગુરુએ સંભળાયું એનો પ્રયોગ કરીને સુધાત્માની પ્રાપ્તિ, એ અહીંયા પ્રયોગ કરવાની વાત છે. ધારણામાં રાખવાની વાત નથી પણ પ્રયોગ કરવાની વાત બતાવે છે. જાણતા તો એને આવડે છે, જાણેલો છે, પણ એ મન કર જાણવાનો ને સ્વમે જાણ. પ્રભુ તારી 5 પર્યાયોમાં તું રહેલો છો એટલે પરમા
ઉપરાગત પ્રશ્ન અને ત્યારે પર્યાયનું સાચું જ્ઞાન થાય ને એવું
ઉતાવળ કરમાં અને અમે થોડીક વાર પછી એ વાત કહીશું. અત્યારે તો અમારે બીજી વાત તને કેવી છે. અનંત શક્તિઓનું હવે એકરૂપ સ્વરૂપ તને એક પણ જણાવશે. પણ સાહેબ અનંત અનંત ગુણો છે કે અનંત ગુણો રૂપે જણાય છે કે ના? અનંત ગુણ પણ એક રૂપે અનંત ગુણાત્મક એક ગુણી ભગવાન હવે સામાન્ય તને દ્રષ્ટિમાં આવશે. ગુણ બે તને દ્રષ્ટિમાં નહીં આવે. ગુણ ભેદો છે પણ ગુણ ભેદ ઉપર લક્ષ નથી, અભેદ ઉપર લક્ષ છે, તેથી ગુણ ભેદ દ્રષ્ટિમાં આવતા નથી. એક એક ગુણનું તું લક્ષ અમે કરવાનું કહેતા નથી. અમે તો અનંત ગુણાત્મક આખો ગુણી પરમાત્મા ભેદ સામાન ભલે એમાં અનંત ગુણો છે પણ ગુણ ભેદનું અમે લક્ષ કરાવવાનું અમારું પ્રયોજન નથી. પર્યાય ભેદને જાણવાનું છોડાવીને તું ગુણ ભેદને જાણ એમ અમે કહેતા નથી. તું ગુણે પરમાત્માને અખંડ સામાન્ય અભેદને જાણ એક ગુણે જણાશે તને એક પણ જણાશે. એ તેના જોડથી કયો છો તમે કે અમે અનુભવના જોડથી કહીએ છીએ? અમને એક પણ જણાયો છે, અમને જણાયો છો તો તને પણ એક પણ જણાશે જણાશે ને જણાશે. શંકા કરીશ માં આવી વાત હવે અજ્ઞાની જેવો શાંતિથી ધીરજથી વાંચે વિચારે નહીં અને બૂમો પાડે કે એકાંત થઈ જશે. એકાંત છે પાડે, એકાંત છે, એકાંત છે ભાઈ બાપુ. તેના પરિણામ આવશે હો ભાઈ, પરિણામ તો સત્ય જેવા હશે એ હશે તેવું આવશે. અસત્ય ના તો અસત્ય પરિણામ આવશે. દ્રષ્ટિ અસત્ય હશે તો એનું પરિણામ તને સારું નહીં આવે. અમે ઈચ્છતા નથી કે તું દુઃખી થા, પણ પરિણામ પોતાના ફળ આપ્યા વિના કોઈ કાળે તણ કાળ મારી શકે નહીં. પરિણામ એના ફળ ના આપે દ્રષ્ટિનો વિશ્વનો નાશ થઈ જાય. ચેતનના આધારે જે પરિણામ થાય એને મોક્ષ ફળ ના આવે એમ કોઈ કાળ બનવાનું નથી. કહે છે એકલા ઉગાડેલા દિવ્ય શિક્ષક શું મળે? જ્યારે અવલોકવામાં આવે છે, જાણવામાં આવે છે, અનુભવમાં આવે છે ત્યારે નારક પણ તિર્યક પણ મનુષ્ય પણ દેવ પણ મળે છે. પણ એ પર્યાયનું સ્વરૂપ વિશેષોમાં રહેલા જોયું. ભલે વિશેષને જોવાની આંખ બંધ કરી દી પણ આ જીવ વિશેષ રહિત છે એમ નથી. વ્યવહાર નહીં વિશેષ સહિત છે ને નિશ્ચય નહીં વિશેષથી રહિત પણ છે. સર્વથા સહિત કે સર્વથા રહિત એમ ના લેવું. જીવ છે તો વિશેષમાં રહેલું સામાન, જીવ છે તો વિશેષમાં રહેલું સામાન. પોતાના વિશેષથી બહાર જીવ સામાન્ય રહે છે ભગવાન આત્મા નાયક એમ નથી. છે તો પ્રમત અપ્રમતના ચોખ્ખું સ્થાનમાં રહેલું પણ પ્રમત અપ્રમત રૂપે થઈને રહેલું નથી. ચૌદ પણે આત્મા થતો નથી. એકનો બે ન થાય તો એકનો ચૌદ તો ક્યાંથી થાય? ગજબ વાત છે ભાઈ. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા ઇન્ટુ કોમા કર્યું. એટલે કે પરના જાણવામાં તે રહેલો છે એમ નથી. પણ પોતાની ફક્ત જે પાંચ પર્યાય છે તેમાં રહેલો છે. પાણીમાં ઘી નથી, દૂધમાં ઘી છે પણ દૂધ ઘી નથી. દૂધમાં ઘી છે પણ દૂધ તે ઘી છે. એ પાંચ પર્યાયોમાં ભગવાન આત્મા રહેલો. તે સંધિ કરીને કરે છે. પર્યાયો સ્વરૂપ વિષયોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા, એટલે વિશેષમાં સામાન્ય છે અને એમ કહો છો કે સામાન્યને જો અને વિશેષને ન જો એમ કેમ બની શકે? એક બાજુ આપ એમ પરમાવો કે પાંચ વિશેષોમાં સામાન્ય રહેલું છે અને બીજી બાજુમાં આપ એમ કહો છો કે સામાન્યને અવલોકન કરને વિશેષનો અવલોકન છોડી દે. કેવું કે પાંચ પર્યાયમાં સામાન્ય છે અને પછી કેવું કે સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો? તો વિશેષમાં સામાન્ય છે તો વિશેષનો અવલોકન આવી જવું જોઈએ કે ના બિલકુલ આવતો નથી? વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં, એની આખી રમત છે બધી. વર્ણાદિથી મૂળસ્થાન પર્યંત ભાવો દૂધ અને પાણીની માફક સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. પણ બીજે તો રાગની સાથે તાદાત્મ્ય સંબંધ ગયો અને કેવળ જ્ઞાનની સાથે સંયોગ સંબંધ, ભાઈ વિવક્ષા સમજવી જોઈએ. દૂધ ને પાણીની માફક વર્ણાદિથી માનીને મૂળસ્થાન પર્યંત ભાવો છે, તદાત્મકપણાથી સહિત હોય ને જ્ઞાન ક્રિયા શુદ્ધ જ્ઞાન ની ક્રિયા પ્રગટતી એની સાથે તાદાત્મ્ય સંબંધ છે એમ કહ્યું. અને અહીંયા કહ્યું કે કેવળ જ્ઞાન શાહી ક્રિયા ની તાદાત્મ્ય સંબંધ નથી.
એ રમત છે
આ શ્યામવાદી રમત રમી જાણે કામ કાઢે, માથું વાઢે ને માલ કાઢે એવી વાત છે. પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્ય ને અવલોકનારા. જો અવલોકનારી છે તો પર્યાય, પણ અવલોકે છે દ્રવ્ય ને. સમયસર ગાથા 320 ની જૈતન આચાર્ય ની ટીકામાં છે ને કે જે આ સામાન્ય નો ખુલાસો કરે છે. સામાન્ય નું અવલોકન કરો તો સામાન્ય એટલે શું એનો ખુલાસો અવારનવાર કરતા આવે છે, વિશેષ ખુલાસો કરે છે. જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાષમય અવિન સ્વર શુદ્ધ પારણાલી પરમ ભાવ રક્ષણ ને પરમાત્મ દ્રવ્ય તેજું છું એમ પર્યાય જાણે છે. કેમ કે આખું દ્રવ્ય હું છું એમ જાણું. દ્રવ્ય ને તો છે નહીં, કાર્ય જાણવાની ક્રિયા દ્રવ્યમાં તો નથી એમ જાણવું. કાર્ય દ્રવ્ય ને તો છે નહીં, પર્યાયમાં જાણવું એટલે કાર્ય થાય છે. તેથી પર્યાય એમ જાણે છે જેમાં ક્રિયા થાય એ ક્રિયા પર્યાય એમ જાણે છે કે આ દેહ મારો રાગ મારો એવી વિપરીત ક્રિયા હતી. એ ક્રિયા છોડીને પર્યાય અંતરનું થઈને આ સામાન્ય સ્વભાવ નાયક છે હું એવો ક્રિયામાં મોટો ફેરફાર થઈ ગયો. મિથ્યા તો ગયું ને સમય કશું થાય છે પર્યાયમાં જાણું. તેથી પર્યાય એમ જાણે છે કે આ હું છું, આ ચેતનારો તે હું છું, આ દેખનારો તે હું છું. દેખનારાને દેખતો નથી, દેખનારો છે તે હું છું. પરને તો દેખતો નથી, ભેદ કારક તો એને ઘરે રહ્યા, પણ ભેદ થી જોઉં કે દેખનારો મને દેખાય કે ના એમાં દેખાતે નહીં તને. જે દેખનારો છે તે હું છું, જે જાણનારો છે તે હું છું. નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું, જો નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. નિજ પરમાત્મ દ્રવ્ય ને હું જાણું છું એમ નહીં, નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. આ તો શબ્દ દ્વારા સમજાવે છે, બીજો તો ઉપાય નહીં. ભલે વિશેષોમાં રહેલો છું, ભલે વિશેષોમાં રહેલો છું, પણ છું આ એવું પર્યાય જાણે છે. આ ગાથા તો એવી અપૂર્વ છે કે પ્રભુ મેં બહુ અપરાધ કર્યો, આપે મને અનુક્રમે જાણવાનું આપનું ફરમાન, એને મેં લક્ષમાં લીધું નહીં, અને ક્રમ ભંગ કરીને પરને જાણવા રોકાણો, ક્રમ ભંગ કરીને રાગને જાણવા રોકાણો, અને ક્રમ ભંગ કરીને દ્રવ્ય પર્યાયને જાણવાનો પ્રમાણના લોકમાં મળવાયો. પ્રભુ મેં બહુ અપરાધ કર્યો, હવે હું ક્રમ ભંગ નહીં કરું. આપે અનુક્રમે મને જે કહ્યું આ ગાથામાં એને હું અપનાવું છું. પ્રભુ આજ સુધી મેં ક્રમ ભંગ કર્યો છે, એવો મેં અપરાધ કર્યો છે તારો પ્રભુ, એની મને ક્ષમા કરે. હું પાપી છું, ક્રમભંગ કર્યો તો મેં, અનુક્રમ ન કર્યો મેં. પહેલા દ્રવ્યને જાણું, પછી પર્યાયને જાણું, અને પછી દ્રવ્ય પર્યાયને યુગપત તુલ્ય કાળે જાણું. એવો જે આપે કહેલો અનુક્રમ, એ અનુક્રમનો મેં ભંગ કર્યો છે, અને એનો દંડ મને આ ચાર ગતિનો દંડ મળી ચૂક્યો છે પ્રભુ. પણ આજે પ્રવચન દ્રવ્ય ને પ્રથમ જ્ઞાન, પછી તારા પરિણામ ને જ્ઞાન, પછી અક્રમે યુગ પર દ્રવ્ય પર્યાય ને જ્ઞાન. હવે આપે કહેલા અનુક્રમ માં હું આવું છું. હવે હું આપની સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું કે આજ સુધી ભલે ક્રમ ભંગ મેં કર્યો, પણ પ્રભુ હવે હું ક્રમ ભંગ કરવાનો નથી. ભલે વિશેષ માં રહેલો છું, પણ છું આ વિશેષ માં રહેવા છતાં છું સામાન, એમ એવું પર્યાય જાણે છે. અહીં પણ એ જ કહે છે કે જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા, તારા પરિણામને જાણવાનો અમે નિષેધ કરાવીએ છીએ. હા યાર પ્રભુ એકાંત જશે તો વસ્તુ તો દરેક પર્યાય સ્વરૂપ છે, પર્યાયને જાણવાનું આપ બંધ કરાવો છો. પર્યાયને કરવાનો નિષેધ કર્યો ત્યાં સુધી તો ઠીક હતું, પણ પર્યાયને જાણવાનો નિષેધ, પરને જાણવાનો નિષેધ ને પર્યાયને જાણવાનો નિષેધ. હા પ્રભુ અનુક્રમમાં આવી જા, તે ક્રમ ભંગ કરીને પર ગ્રહીને જાણવા રોકાણું, ક્રમ ભંગ કરીને તારા પરિણામને જાણવા રોકાણું. પરિણામ તો જાણવાને, દોષને તો જાણવાને, પોતામાં થતા દોષને તો જાણવાના, કે મેં બાપુ આપે કહેલો અનુક્રમ એને છોડી ક્રમ ભંગ કરીને મારા દોષને જાણવા રોકાણો, દોષને જાણતા કશાયની મદતા થઈ. પણ અનુક્રમનો ભંગ કર્યો તેથી સાથે મિથ્યાત્વનો દોષ રહી જાય છે. એ આજ સુધી મને લક્ષ્માયું હતું. મારા દોષને જાણતા તો દોષ ટળે છે, ગળે છે, એમ તો આવે છે. ભાઈ દોષને જાણતા પ્રાયે દોષ બમણા થઈ જશે બાપુ, રૂંધાયેલો કસાય તને જરા દેખાશે. દોષને જાણતા દોષ ટળતો નથી, નિર્દોષ પરમાત્માને જાણતા દોષ ટળી જાય. જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષને નહીં અવલોકનારા એ જીવોને તે બધો જીવ કહે છે, એમ ભાષે છે. લ્યો ત્યાં 320 ગાથામાં જે કહ્યું છે એ અહીં છે. અરે એ સર્વત્ર આજ કેવું છે જ્ઞાનીઓને, વાત કઈ કે ના અહીંયા કઈ કે એમ છે જ નહીં. બધે એક જ વાત છે, ગુરુદેવના વચન છે, બધે એક જ વાત જ્ઞાનીઓને કહે છે. સામાન્યને જો પછી જ્ઞાયકને જો, સુંદરી વિકલ્પનું અવલોકન લે તો ભૂતાત્મનો આશ્રય કર, તો શુદ્ધને જાણે તો શુદ્ધની પ્રાપ્તિ થશે. બધા એકાંત વાચક વચનો છે. સામાન્ય કહો, સામાન્યની જાણે એમ કહે કે તું શુદ્ધને જાણે એમ કહે, બે વાત એક જ છે, બધે એક જ વાત છે. જોનારી પર્યાય ઉઘડેલી જ્ઞાનની પર્યાય, પર્યાય વિશેષોમાં રહેલા જોનારી પર્યાય ઉઘડેલી જ્ઞાનની પર્યાય, પર્યાય વિશેષોમાં રહેલા એ જીવ સામાન્યને જોવે છે. હા હા હા, હરીને મંત્રો છે. જોનારી પર્યાય એટલે કે ઉઘડેલી જ્ઞાનની પર્યાય, પર્યાય વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને જોવે છે. પર્યાય નહી તો પીડાઈ ગયો છે, બંધ થઈ ગયો છે. પર્યાય થી જાણવાનું સરસા બંધ થઈ ગયું છે. આ પ્રયોગની વાત છે. મને રાગ જણાતો નથી પ્રભુ, મને જાણનાર જણાય છે, હું શું કરું પ્રભુ, હું શું કરું તમારી પ્રતિમા મને જણાતી નથી, મને તો આપની સામે જોતા તો મને મારો નાયક આત્મા જણાય છે. એક વાર તો તું અનુક્રમમાં આવીને સામાન્યને જો, પછી પ્રભુની ભક્તિના રાગને જો, અને પછી પ્રભુને પણ જો, કઈ વાંધો નથી. ક્રમ ભંગ નો દંડ મોટો છે અને અનુક્રમ નો લાભ બરૂપી. અનુક્રમ તો જેનામાં એક પછી એક, અનુક્રમ એટલે એક પછી એક, પેલા ત્રિવિધ જ્ઞાન, પછી પર્યાય જ્ઞાન, અને પછી તુલ્યકાળ કહીને જ્ઞાન, એવું ક્રમ રાખ્યો છે ને અનુક્રમમાં. આમાં શું બધું ગાજરમાં સાધ છે. કરવાની ભૂલ કાઢી 320 માં અને જાણવાની ભૂલ કાઢી 174. આ અરે પર્યાય નહીં તો પીડાઈ ગયો છે, ભંગ થઈ ગયો છે. એટલે ઉગળેલા જ્ઞાન વળી દ્રવ્યાર્થિક નહીં વળે. ઉગળેલા જ્ઞાન વળી એટલે દ્રવ્યાર્થિક નહીં વળે, એટલે કે શુદ્ધ નહીં વળે. દ્રવ્યાર્થિક નહીં કહો કે શુદ્ધ નહીં કહો વળે. જોતા આપ બે ત્રણ સિટીમાં તો કેટલું નાખ્યું છે, બહુમાન કરે છે આચાર્ય મહારાજ નું પોતે બહુમાન કરે છે. આ ભાઈ કેવળીના કેળાય તો એવા આ દિગંબર સંતોની વાણીની કોઈ અભાવ છે. બંદરીએ જાય ત્યારે રતન હાથમાં આવે, કાંઠે તો સંકલા હાથમાં. કેવળીને કેળાય તો એવા આ દિગંબર સંતોની વાણીની કોઈ અપાર ઉંડપ છે. ઉંડપ છે એમ નહીં, ઉંડપ એટલું નહીં, ભગવાનના તો વિનપ્યા. અર્યન પરમાત્મા સાક્ષાત તો વર્તમાન પંચમ કાળમાં નથી વિનપ્યા, પણ આ વાણી રહી ગઈ, સર્વજ્ઞની વાણી રહી ગઈ. દિવ્ય ધની નો જે અંશ પ્રવર્તન સાર અવ્યવ, આ એ અવ્યવ રહી ગયો. સોનાની લગડી નથી પણ સોનાની કટકી તો રહી ગઈ, પણ સોનું રહી ગયું, લોડું નહીં. બારની અપેક્ષા એ તો થોડું છે ને, દ્રવ્યુ તો એકદમ દરિયામાં સમુદ્રમાં બિંદુ જેટલું દ્રવ્યુ. પણ કે છે કે આત્માનો અનુભવ થયો એને સકળ દિન સાધન જાણી લીધું. આ દિન સાધન, સાધકની અનુભૂતિનું નામ દિન સાધન છે. દિન સાધન ક્યારે કોઈ છે, રાજકોટના મંદિરમાં રહેતો હોય છે કે આ સ્વાધ્યાય મંદિરમાં, ક્યાં દિન સાધન? દિન સાધન તો આત્માનો અનુભવ, તેને ભગવાન દિન સાધન કહે છે. આવી વળી રહી ગઈ, આ વળી ભગવાનના વિરહ ભૂલાયા છે. પોતે હરિયત નથી, હરિયત ની વાણી રહી ગઈ, પણ અમને તો અનંત ના વિરહ પણ અમે ભૂલી ગયા છે. વિરહ અમને હવે લાગતો જ નથી, ભૂલાયો. કેમ કે વાણી એ ભગવાન ના વિરહ ભૂલાયા છે. કહે છે પર્યાય નહીં બંધ થઈ જતા, અંદર જે એકરૂપ અંત તત્વ છે, પર્યાય બહિર તત્વ છે, અંત તત્વ જણાય છે એની સન્મુખતા, એની સન્મુખતા બહિર તત્વ પર્યાય જણાતી નથી. પર્યાય જેને વિષય કરે છે એ જણાય છે, વિષય કરનાર પર્યાય પણ જણાતી નથી. એ બહિર તત્વ છે, કેમ કે ઉપાધિ તત્વ નથી. અમારે ઓળખાણે ઉપાધિ તત્વ ની વાત કરીએ છીએ. હું પણ સેવન થાપ કોઈ ની વાત કરે છે જાણવાની અત્યારે ઉપાધિ પડે જાણવાની મુખ્યતા. પર્યાય નહીં બંધ થઈ જતા, અંદર જે એક રૂપ અંતર તત્વ છે, સાતે તત્વ ને બહિર તત્વ કયા છે ને આગમમાં કયા કે નિયમ સારમાં સાત તત્વ ને બહિર તત્વ કહ્યું. હા, એક શુદ્ધ આત્મા ને અંતર તત્વ કહ્યું છે. एक रूप अंतर तत्व है तेने जानना हूं, एक रूप अंतर तत्व तेने जानना हूं, ज्ञान उड़ी गयु है जारे पांच पर्याय पर दृष्टि
સાંભળવા આવું છું કે પ્રથમ તમે આત્માને જાણો ને સામાન્ય ને જાણો એક ને એક વાત. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. એકદમ નમ્રતાથી વસ્તુનો સ્વીકાર કર્યો છે, વસ્તુનો એ સ્વીકાર કર્યો છે. એ અનુક્રમમાં આવી જા, પેલા આત્માને જાણ, પછી પરિણામને જાણ, અને પછી તમે પર્યાયને પ્રમાણમાં, પછી પ્રમાણનો નંબર તો છેલ્લો મૂકો. નીચેનો નંબર પેલો, વ્યવહારનો બીજો, અને પ્રમાણનો તો છેલ્લો નંબર મૂકો. જરા એ અનુક્રમમાં તો આય. પ્રભુ મેં ક્રમભંગ કરીને આત્માને જાણવાનો પ્રયત્ન કર્યો, મેં બહુ અપરાધ આપનો કર્યો છે, ક્રમભંગ કર્યો મેં. હવે પ્રભુ આપે મને 114 ગાથા આપી હતી કે ચક્ષુ અજોડાય ઉગાડવાનો ઉપદેશ આપો છો. હું અનુક્રમમાં આવી જાય એનું કોણ કરાર કરું છું? હું અનુક્રમનો ભંગ નહીં કરું. પેલા આત્માને જાણી આપ કહો છો તેમ, પછી આપના આદેશ પ્રમાણે હું પરિણામને જાણી. જાણેલું પ્રજ્ઞા 12મી ગાથામાં પેલા 11મી ગાથા અપરાવી, પછી 12મી ગાથા જાણી. એવા ક્રમમાં આપે ગયો, ને ક્રમ એક અનુક્રમમાં હું આવી ગયો, એક પછી એક, પહેલા અને પછી, પહેલા અને પછી, અને 50નો નંબર પ્રમાણનો તો ત્રીજો રાખ્યો. આ અલૌકિક વાત શું કહીએ, બોલે કેવું આ એવી વાત બહાર આવી છે. સામે શાસ્ત્ર છે ને, ગુરુની વાણી છે ને, કઈ પથ્થરથી તો નથી. અને ગુરુદેવે એક વાત બહુ સારી કરી કે કોઈ પણ વક્તા શાસ્ત્ર નો અધ્યયન કરે તો સામે બધા શાસ્ત્રો રાખવા, કે કઈ લીટી નો શોધ કરે છે. મને ચંદુભાઈ તો એક વક્તા ને પકડતા હતા, બે ઘણા વર્ષોની વાત છે, અહીંયા અર્થ નથી. હે ક્રોધ આવી જાય તો એ છે જો. અરે પ્રભુ, અરે પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે જન્મ છે હો, આ બીજા માટે જન્મ નથી. કોઈ સમજો કે કોઈ ન સમજો, આચાર્ય ભગવાન તો એમ કે છે કે સાંભળવું અને સંભળાવવું બે ઉન્મત પણ છે. મારા બાપુજીએ વાત કરી હતી દિનતા, જ્ઞાનચંદભાઈ કહ્યું સાંભળવું હોય તો દિનતા, સંભળાવું ને સાંભળવું. મને તો સાંભળવા આવે ને, આ દિખાઈ છો તો, અને મને પણ સંભળાવે દિનતા છે. સર્વજ્ઞ સ્વભાવે પરમાત્મા અંદર બિરાજમાન છે, એનું અપમાન કરમા એની પાસે જા, જલ્દી છુટકારો થઈ જશે. એક વખત બાપુજી એ વાત કરી, એ વાત મોટી સોનગઢ મુંબઈમાં વાત કરી હશે કે આ ઉન્મત કોણ છે. ત્યારે ગુરુદેવ પાસે વાત કરી, એમ કેમ કહ્યું છે, મારી પાસે ખબર આવ્યા કે તમે જયારે સોનગઢ જાઓ ત્યારે ખુલાસો કરજો. ગુરુદેવ વિકલ્પ ઉઠે છે કે બાપુજી આમ કેમ કહ્યું. પછી સોનગઢ ગયો અને ખુલાસો કર્યો, પછી શું થયું કે પછી ગુરુદેવ પધાર્યા મુંબઈ. બહુભાઈ જેવરી ની અંદર એક દિવસ કુતરા ને નીચે સવારે દૂધ લેવા આવ્યા, મને તે ઉપર નીચે રહી દૂધ લેવા પધાર્યા. હજી દૂધ પીધું નથી. કામ ભાઈ, તમે કહ્યું તું ને કે ગણ પણ છે ઉન્મત છે, વાત તમારી સાથે શાસ્ત્ર ભાઈ વાત છે. સંભળાવવું એ ઉન્મત અને સાંભળવું પણ ગાંડ પણ છે. હવે ક્યાં સુધી સાંભળવું? 114 ગાથા આવી છે, પ્રેવું કહીને કે જાણનાર જણાય છે. એવી જોડ એક વાર નિષેધ કરવો પડશે પરને જાણવાનો, ત્યારે પર સમ્યક પ્રકારે જણાયા વિના પણ રહેશે, નહીં લોકો રોગ જણાઈ જશે. ચિંતા કરીશ માં કઈ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા ચંદુભાઈ કહ્યું હવે અનુક્રમ આવવો પડશે. બહુ સારી વાત છે, મને બહુ ગમી. રાજકોટના સાહેબ ભાઈ છે કે આપણે અભ્યાસી વાંચનકાર ઓછા, અભ્યાસી વાંચનકાર, વાંચનકાર ઘણા, પણ તાત્વિક દ્રષ્ટિએ અભ્યાસ કરી ઉનારથી મધ્યસ્થ થઈને આચાર્ય ભગવાન શું કહે છે. મારે કઈ કહેવું નથી, મારે મારા ઘરની વાત કેવી ભંગ ન કરે, અનુક્રમ માં આવે એને આત્મરણ થઈ જાય. ઉમર પડી ગયો
જીવો ભવે જીવ કરે છે વખત થઈ ગયો.